તારીખ 5/7/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 661
સુભાગભાઈ જૈન દર્શનના દ્રવ્યાનુયોગના વિષયમાં જાણ્યા હતા, કેટલાક વિચારો એમને ચમત્કાર અને અન્ય મતના ઈશ્વર કરતાપણાના વિચારો પણ પહેલેથી સ્વીકાર થઈ ગયેલો સંગતને કારણે. કૃપાળુદેવે આસ્તે આસ્તે 24મા 25મા વર્ષમાં એમની ભાષામાં, ઈશ્વર ઈચ્છાની ભાષામાં કેટલીક વાતો કરી, કેટલીક વેદાંતની ભાષામાં વાતો કર્યા પછી એમાં પણ એમણે થોડી થોડી ટ્રીટમેન્ટ આપ્યા પછી 26મા વર્ષે સમયસારાદી ગ્રંથોનો જે દ્રવ્યાનુયોગને અધ્યાત્મ છે એ ઉપર લઈ ગયેલા છે. બહુ વ્યવસ્થિત રીતે એમને એ આગળ લઈ જાય છે. આ પત્રમાં પણ બનારસીદાસજીનું નાટક સમયસાર છે એનો એક દોહો છે, જેમાં જીવના લક્ષણનો એમને કેટલાક લક્ષણો જીવના સ્વરૂપને ઓળખવા માટે બતાવ્યા છે. એના ઉપર કૃપાળુદેવે પોતાનો વિવેચન કર્યું છે. એ આ પત્ર છે. બનારસીદાસજી લગભગ 450 વર્ષ પહેલાં આગ્રામાં થયા અને આગ્રામાં તાજગંજ વિસ્તારમાં એક આપણું દિગંબર મંદિર છે ત્યાં એ સ્વાધ્યાય કરતા અને એમનું લખેલું, એમના હાથથી લખેલું જે પુસ્તક છે નાટક સમયસાર એ હજી પણ ત્યાં મોજૂદ છે. ઉર્દુ ભાષામાં, ઉર્દુ લિપિમાં લખેલું છે. ભાષા હિન્દી છે, લિપિ ઉર્દુ છે. એ જમાનામાં તો ઉર્દુ લિપિથી બધું ચાલતું હશે, વ્યવહાર અથવા નિશાળોમાં વગેરે. જોયું તું આપણે ત્યાં સ્વાધ્યાય કરવા, હમણાં 2 વખતથી ત્યાં જઈએ છીએ તાજગંજમાં. એકાદ દિવસ ત્યાં તાજગંજવાળા ભાઈઓ બહેનો પણ આવે છે સ્વાધ્યાયમાં. આગ્રામાં તાજમહાલની સામેનો વિસ્તાર છે, તાજગંજ કહેવાય છે. સમતા રમતા ઉરથતા નાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ શબ્દ જીવ વિલાસ. એક એક શબ્દ છે જીવના સ્વભાવનો એમણે લખ્યો છે. શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામનો પદાર્થ, એ પદાર્થને ગમે તે પ્રકારે કયો હોય કહેનારે, કેમ કે એ વિષયમાં અનેક પ્રકારના મતમતાંતરો છે. જીવના વિષયમાં અનેક પ્રકારના મતમતાંતરો છે એટલે જગતમાં કોઈએ એ જીવ પદાર્થને ગમે તે પ્રકારે કયો હોય, તે પ્રકાર તેની સ્થિતિમાં હો, કદાચ એવી કોઈ સ્થિતિ પણ હો, જેમ કે કોઈ ક્ષણિક કયો બૌદ્ધ મતે, અને એવી સ્થિતિ પણ હો કે પરિણામ ક્ષણિક છે, આયુષ ક્ષણિક છે, તેને વિશે અમારું ઉદાસીનપણું છે. જિનેન્દ્ર પરમાત્મા સિવાય કોઈએ જીવ પદાર્થને ગમે તે પ્રકારે કયો હોય ને એવી સ્થિતિ કોઈ પણ દેખાતી હોય તો અમે એમાં ઉદાસ રહીએ છીએ. ઉદાસ રહીએ છીએ એટલે ગણતા નથી, વિરોધ કરીએ છીએ એમ ન કીધો, ઉપેક્ષા કરી રહીએ છીએ, સમજતા નથી, એની સમજણ નથી. જીવ પદાર્થમાં તીર્થંકર દેવે કહ્યું એ વાતને સમજતા નથી એટલે પોતાની કલ્પનાથી જીવને ગમે તે પ્રકારે કહે તો કહે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, કોણ? તીર્થંકર દેવ કહે છે કે જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે તે પ્રકારે કરીને તે પ્રગટ અમે જાણ્યો છે એવો જ પ્રકાર અમે પ્રગટ કરીને કહ્યો છે. જે લક્ષણે કયો છે તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કયો છે, અને આત્માનું જે જીવનું લક્ષણ ઉપયોગ લક્ષણ સમજ આપણે બધા આચાર્યો એ વાત તો કરી છે, પણ હું આ સૂત્ર વધારે ઉપયોગ લક્ષણો એ ઉમાસ્વામી મહારાજનું તત્વાર સૂત્ર છે, એ સૂત્ર બહુ પ્રસિદ્ધ છે. એ નિરાબાધ લક્ષણ છે. નિરાબાધ લક્ષણ એટલે શું કે કોઈ પણ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં એ વાતને બાધા પહોંચતી નથી. કેમ કે કોઈ એમ કે જ્યાં જ્યાં રાગ હોય ત્યાં ત્યાં જીવ હોય તો કે બાધા પહોંચે, કેમ કે વિતરાગતામાં સર્વજ્ઞ પરમાત્માને સિદ્ધાલયમાં રાગ નથી, એ લક્ષણ બાધા પહોંચે છે. અથવા હાલે ચાલે તે જીવ હોય એ લક્ષણ પણ બાધા પહોંચે છે, સિદ્ધ પરમાત્મા અને હલનચલન નથી. લક્ષણ કેવું હોવું જોઈએ કે કોઈ પણ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવની બાધા એને ન હોય, એ સિદ્ધાંતિક વાત થવી જોઈએ કે ત્રણેય કાળે એ જ પ્રકારે ન હોય. એને બાધા પણ પહોંચાડી શકાતી નથી, અથવા એમાં કોઈ પણ દલીલ ચાલતી નથી, કોઈ પણ બાધ આવતો નથી, એમ સ્વીકારતા કોઈ બાધ ન આવવો જોઈએ એને નિરાબાધ કહે. જે લક્ષણે કયો છે તે સર્વ પ્રકારના બાધે કરીને રહિત એવો કયો છે, અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે અને પ્રગટ તે જ આત્મા છીએ. કેટલી ઠોસ મજબૂત વાત કરી છે કે અમે તે આત્મા એવો જાણ્યો છે. જાણ્યો છે એટલે કોઈ અમને કીધો માટે જાણ્યો છે એમની, અમે જોયો છે, પ્રત્યક્ષ જોયો છે, સ્પષ્ટ એનો અનુભવ પણ કર્યો છે એ લક્ષણથી. અને અત્યારે અમારી દશા પણ એ આત્મારૂપ પ્રગટ તે જ આત્મા જ છીએ અમે, એટલે એમાં કાંઈ શંકા ને અવકાશ નથી. એવી રીતે આત્મસ્વરૂપનું બહુ જ ઠોસપણે પ્રતિપાદન કર્યું છે, સોલિડ પ્રતિપાદન કર્યું, નક્કર. પ્રગટ તે જ આત્મા અમે છીએ. તે આત્મા સમતા નામને લક્ષણે યુક્ત છે. પહેલું સમતા, રમતા, ઉર્ધતા, એમાં પહેલું પદ સમતા છે. જીવનું સ્વરૂપ સમતા છે. સમતા એટલે શું? અહીંયા ઓલું સમતાને રાગદ્વેષ રહિત સંપણ એ નહીં, એક સરખાપણું, સામાન્ય સંપણું. સંપણું એટલે એક સરખું, ધ્રુવ ધ્રુવ એક સરખું, સદ્રશ 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 એક રૂપ હંમેશા રહે છે. વર્તમાન સમયે વિસ્તાર કરે છે એના પર. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે. અત્યારે દેહ પ્રમાણ અસંખ્ય પ્રદેશે આત્માની ક્ષેત્રની સ્થિતિ છે. તે પહેલાના એટલે ભૂતકાળમાં જાય છે. એક, બે, ત્રણ, ચાર, દસ એમ સંખ્યાત, એમ અસંખ્યાત, એમ પાછળ એમ અનંત. ભૂતકાળમાં અનંત સમયે હતી, એટલા ને એટલા જીવના પ્રદેશો હતા. વર્તમાને એટલા જ અસંખ્ય પ્રદેશો છે. અને હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, તેનું ચૈતન્યપણું, તેનું અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ કે જે એકરૂપ છે, ચૈતન્યપણું પણ એકરૂપ છે, અરૂપીપણું પણ એક સરખું રહે છે, એ વગેરે એના જેટલા સ્વભાવો છે, ગુણ સ્વભાવો છે, તે સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી, એમાં કોઈ ફેરફાર, છૂટવાપણું, ઓછા થવાપણું, વધવાપણું એવું કાંઈ બનતું નથી. એવું જે સમપણું, સરખાપણું, સદ્રશપણું, સમપણું એટલે કે સમતા, તે જેનામાં લક્ષણ છે તે જીવ છે, એ જીવનું લક્ષણ છે. આવું જે ધ્રુવપણું, સદ્રશપણું, એક સરખુંપણું, એ સ્વભાવનાની અપેક્ષાએ ક્ષય દ્રવ્યને લાગુ પડે છે. ઉદગળમાં પણ પર્યાયોની વધઘટ છે, સ્વભાવની નથી. એમ કોઈ પણ દ્રવ્યમાં એનો મૂળ સ્વભાવ છે એ એક સરખો રહે છે, એમાં ફેરફાર થતો નથી. એમ જીવનું પણ જે ધ્રુવત્વ છે, સમપણું છે, એકપણું છે, એ એનું અસ્તિત્વ છે, એની હૈયાતી જેવી છે કે જે હૈયાતી સમ્યક દર્શનનું આશ્રય સ્થાન છે. શું છે? સમ્યક દર્શન છે એ જીવની શુદ્ધ સત્તાને અવલંબે છે, અથવા જીવની શ્રદ્ધા નિજ શુદ્ધ ચૈતન્ય સત્તાને અવલંબે ત્યારે તે સમ્યક થાય છે. અને એવો જ શ્રદ્ધાનો સ્વભાવ છે, નિજ શુદ્ધ સત્તાને અવલંબવો, એવો જ એનો સ્વભાવ છે, એવો જ એનો સ્વભાવ છે. એટલે સમતામાંથી એમણે રાગદ્વેષ રહિત પણ નથી કાઢ્યો. સમસ્વભાવ, સમસ્વભાવ કાઢ્યો છે. બીજું કે એક સત્તાને અવલંબતા અથવા પોતાની શુદ્ધ સત્તાને શ્રદ્ધામાં સ્વીકાર કરતા, અવલંબતા એટલે સ્વીકાર કરતા, હું આવો છું, એ અસ્તિત્વમાં જેટલી ગુણ સંપત્તિ રહી છે એ બધીનો સ્વીકાર થઈ જાય છે. બધા ગુણોનો સ્વીકાર થઈ ગયો, અસ્તિત્વ ગ્રહણ થતા, અસ્તિત્વનો સ્વીકાર થતા, અસ્તિત્વમાં રહેલી જેટલી ગુણોની સંપત્તિ છે, બધી શક્તિઓ, જેટલી શક્તિઓ અસ્તિત્વમાં રહેલી છે જીવની સ્વભાવભૂત, એ બધીનો સ્વીકાર થઈ ગયો, ગ્રહણ થઈ ગયો, એ સ્વરૂપે હું છું એમ આવી ગયો. એટલે શ્રદ્ધા છે એ ગુણ ભેદમાં જાતી નથી, અનંત ગુણ સહિત, અનંત ગુણ સંપન્ન જે આત્મ સ્વરૂપ છે, અનંત ગુણોનું એક રૂપ છે એવું જે અસ્તિત્વ છે, એ અસ્તિત્વને શ્રદ્ધા ગ્રહણ કરી લે છે, પોતા રૂપે શ્રદ્ધા એને ગ્રહણ કરીને તે રૂપ થઈ જાય છે, તદરૂપ થઈ જાય છે. ભાવમાં જરાય જુદાપણું રહેતું નથી. સત્તાનું અવલંબન કરનાર અને અવલંબનને યોગ્ય એવા બે પદ ત્યાં રહેતા નથી, એવી અભેદતા શ્રદ્ધા સાધે છે, એને સમ્યક દર્શન અથવા સમ્યક શ્રદ્ધા કહેવામાં આવે છે. અને એ સ્વભાવ સંપણે, એકરૂપપણે, ધ્રુવપણે હંમેશા રહે છે. ધ્રુવને અવલંબીને જે સમ્યક શ્રદ્ધા થઈ, તે શ્રદ્ધા હવે અનિત્ય પર્યાયો અને અનિત્ય સંયોગોમાં જીવને વિચલિત થવા દેતી નથી, પરિણામને, જીવને એટલે પરિણામને વિચલિત થવા દેતી નથી. એટલે એવી શ્રદ્ધા એ સુખનું મૂળ છે. વિચલિત થવાથી દુઃખ થાય છે, એવી પોતાની નિજ ચૈતન્ય સત્તાની શ્રદ્ધા તે સુખનું મૂળ છે. એવો જીવ છે એ સંપણું, સમતાની વાત કરી, હવે રમ્યપણાની વાત કરે છે. રમ્યપણું એટલે સુંદરતા, સુંદરપણું. પશુ પક્ષી મનુષ્ય આદિ દેહ સુંદરપણું ક્યાં ક્યાં છે? ભાઈ આ મોર બહુ સુંદર છે, એને લોકો કપડામાં ડિઝાઇનમાં નાખે છે, એવી રીતે જુદા જુદા પ્રાણીઓની ડિઝાઇન કરે છે ને, એનું કારણ એનું સુંદરપણું છે. વનસ્પતિ, ફૂલ ફળ છોડ ઝાડ એની સુંદરતા છે. કોને લઈને છે? જીવને લઈને છે. એ જ શરીર, એ જ વનસ્પતિ નિર્જીવ થાય તો એની સુંદરતા નથી. મનુષ્ય પણ ગમે એટલો સુંદર હોય, નિર્જીવ થાય પછી એની સુંદરતા નથી. મળદાની કોઈ સુંદરતા નથી. એ ક્યાંથી? જીવને લઈને છે. રમ્યપણું એ જીવનું સ્વરૂપ અને સ્વભાવ છે, એમ છે, એમ કહેવું છે. જો શું કહે છે? પશુ પક્ષી મનુષ્ય આદિ દેહને વિશે, વૃક્ષ આદિને વિશે જે કાંઈ રમણીયપણું જણાય છે, રમણીયપણું એટલે સુંદરતા, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે. ઠીક, સ્ફૂર્તિ જીવને લઈને એમાં અમુક સ્ફૂર્તિ હોય છે. ફૂલ ખીલી ઉઠે, વનસ્પતિ પણ કોળી ઉઠે, એ જીવને લઈને છે. પ્રગટ સુંદરપણા સમેત લાગે છે તે રમતા રમણીયપણું છે, તે રમતા અથવા રમણીયપણું છે. લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે, એ જીવને લઈને છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત સંભવે છે. જો જગતમાં જીવ ન હોય તો બધું ખંડેર લાગે, ભેકાર લાગે. જીવને લઈને જીવન દેખાય છે, જીવને લઈને જીવન દેખાય છે, સુંદરતા દેખાય છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત સંભવે છે, એવું રમ્યપણું જેને વિશે છે, એવી સુંદરતા જેને વિશે છે, તે લક્ષણ જેને વિશે ઘટે તે જીવ છે, તે લક્ષણ જેને વિશે ઘટે તે જીવ છે. આ તેજસ શરીરને લઈને તેજસ્વીપણું લાગે છે, પણ સામાન્ય રીતે કારમણ અને તેજસ શરીર સાથે જાય છે. જીવદ્રવ્યમાં નથી, પણ જ્યારે અહીંયા નિશ્ચિત થઈ જાય છે, મળદું નિશ્ચિત થઈ જાય છે, એટલે તેજસ શરીર ત્યાં તો નથી હોતું, પણ સ્ફૂર્તિપણું, સ્ફૂર્તિવાનપણું છે એ જીવને લઈને છે. જે સ્ફૂર્તિ છે એ જીવને લઈને છે, વનસ્પતિમાં પશુ પક્ષીમાં મનુષ્યમાં જે સ્ફૂર્તિ છે એ જીવને લઈને છે. હા, છે અથવા એ રમણીયપણું છે. બનવા જોગ છે, પણ એ વિષય થોડો સૂક્ષ્મ છે, એનું જુદું પાડવું એ સૂક્ષ્મ છે. જીવની હયાતીમાં જે રમણીયપણું અને સ્ફૂર્તિમાનપણું દેખાય છે એ નિર્જીવપણામાં નથી હોતું, એ તો સ્પષ્ટ ભાષા છે. એટલે જીવને લઈને રમ્યપણું હોય છે એ બનારસીદાસે બહુ ઊંડાણથી વાત તો લીધી છે. બનારસીદાસ નો ઇતિહાસ થોડો વિચિત્ર છે. પોતે કુળ ધર્મે શ્વેતાંબર જૈન હતા. યુપીમાં શ્વેતાંબર જૈનોની વસ્તી ઓછી છે પણ એ પોતે શ્વેતાંબર જૈન હતા. બહુ જ વિલાસ જીવન હતું. ચાર સ્ત્રીઓ હતી એમને અને કવિ હતા પણ બહુ જ શૃંગાર વાળું જીવન હતું. એ સારામ પછી આ બાજુ વળ્યા, અધ્યાત્મ બાજુ વળ્યા હતા. સોક્ષમ વાળા અને વીર્યવાળા હતા એટલે શક્તિ બધી આ બાજુ વળી અને કોઈ ગુરુ મળી ગયા એમને. જ્ઞાન દશાને પણ પામ્યા. એક વાર તો હાથે હાથે પ્રયત્ન કર્યો, થોડા સ્વચ્છંદમાં આવી ગયા. વળી પાછા કોઈ ગુરુ મળી ગયા એને ધ્યાન દેવું કે ભાઈ આ તો તમારી સ્વચ્છંદ દશા છે, આ કંઈ તમારી અધ્યાત્મ દશા નથી. પછી પાછા અધ્યાત્મમાં આવ્યા. આવ્યા પછી ઘણા ઊંડા ઉતર્યા છે. સમયસાર નાટક જે લખ્યું છે એમ બતાવે છે ઘણા ઊંડા ઉતર્યા છે. અને રાજમલજી પંડિત જે છે તેમણે કળશ ટીકા લખી છે, એનાથી ખૂબ પ્રભાવિત થયા. કળશ ટીકા ઉપરથી એમણે નાટક સમયસાર લખ્યું છે. એટલે એમણે એક દોહો પણ બનાવ્યો છે કે પાંડે રાજમલ જીને ધર્મી સમય સાર નાટક કે મરમી. એને મર્મ સમયસારમાં પકડ્યો છે એમ પોતાને લાગ્યું અને પોતે એના ઉપરથી આ નાટક સમયસાર બનાવ્યું. ઘણું ઊંડાણથી એમણે આ બધી વાતો લખી છે, ઘણી વાતો લખી છે. આ બી વાતો નાટક સમયસારમાં ઘણી લખી છે એમણે. કેટલીક વાતો મૂળ ગ્રંથમાં નથી એવી વાતો પણ એમણે લખી છે. જ્ઞાનદશા ઉપર તો ઘણું લખ્યું છે, ઘણું લખ્યું છે. એમાં રમ્યપણું પણ એમણે એક જે કહ્યું છે એટલું રમ્યપણા વિશે બીજી જગ્યાએ બીજા કોઈ ગ્રંથોમાં એટલું પ્રસિદ્ધ વાત નથી. એ વાત એમણે ઊંડાણથી પકડી છે એમ કહીએ તો ચાલે. ત્રીજું, ઉર્ધતા ધર્મ. સમતા રમતા ઉર્ધતા. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. કોઈ એમ કે મેં જાણ્યું પણ હું ત્યાં હતો જ નહીં, એ વાત મેં જાણી હતી પણ હું ત્યાં હતો જ નહીં એમ કોઈ કહી શકે કે ન કહી શકે. એટલે પોતાની હૈયાતી પહેલા છે, પછી એ કંઈ જાણે છે એ પોતાની હૈયાતીમાં જ્ઞાનની વિદ્યમાનતામાં જાણે છે. ભલે સમકાળ હોય તો પણ જ્ઞાન પહેલા છે ને જ્ઞેય પછી છે એમ છે. એ રીતે જીવ છે એ આગળ છે, પહેલા છે. એવું જે જીવનું અગ્રપણું એને ઉર્ધ્વપણું અહીંયા કહ્યું છે. ફરીથી, કોઈ પણ જાણનાર જીવ, કોઈ પણ જાણનાર એટલે કોઈ પણ જાણનાર એવો જીવ ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે પોતાને અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે અને કોઈપણ પદાર્થનું ગ્રહણ ત્યાગ આદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. કોઈને ગ્રહણ કરવાનો ભાવ આવ્યો, કોઈને છોડવાનો ભાવ આવ્યો, કોઈને કાંઈ ગ્રહણ કરવું છોડવું કાંઈ નથી, ઉદાસ રહેવાનો ભાવ આવ્યો, તો એ પોતે જાણ્યા પછી એ પ્રવર્તે છે એ રીતે. માટે જાણવું એ પહેલું છે, પછી પછીની અવસ્થા છે. શું બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. આગળ રહેનારો પદાર્થ તે જીવ છે. અને એમ અહીંયા એટલું જ લેવું છે કે પોતે અગ્ર છે, મુખ્ય છે, બાકી બધું ગૌણ છે. મુખ્ય ગૌણ લેવું છે, પોતે જ મુખ્ય છે. એટલે વિભાવમાં પણ શું થાય છે, દ્રષ્ટાંત લઈએ તો બારમાં, કે કોઈ પણ ગેધરિંગ હોય માણસ પોતે જ મુખ્ય રહેવા માગે છે. માનો કે 500 ખુરશી ગોઠવી છે એક ઓડિટોરિયમમાં સ્ટેજ ઉપર, તો દરેકની ઈચ્છા શું થશે, હું આગળની ખુરશીમાં આવું, હું આગળની ખુરશીમાં. આગળની ખુરશીમાં બેસવાવાળાને પણ શું ઈચ્છા થશે કે હું મેઇન હોઉં, આમાં હું મુખ્ય હોઉં, અથવા આ બધામાં મારી મુખ્યતા હો. એ આ જીવ બધે જ મુખ્યતા ચાહે છે, ઈચ્છે છે, એનું કારણ શું, કે ઉર્ધતા નામનો એનો ગુણ છે, એને લઈને એ ઉર્ધ જ રહેવા માગે છે. જેમ આ જીવ સર્વત્ર સુખને ઈચ્છે છે, શું કરવા, કે સુખ એનો સ્વભાવ છે. માટે જેમ આ જીવ બધું જાણવા માગે છે, જેટલું જાણવું મળે એટલું બહુ ને બહુ કુતૂહલ વૃત્તિથી પણ ખૂબ જાણવા માગે છે, એનું કારણ શું, સર્વજ્ઞતા એનો સ્વભાવ છે. માટે ખૂબ જાણવાની ઈચ્છા એને રહ્યા કરે, બધું જ જાણવાની ઈચ્છા, કાંઈ ને જાણ્યા વગરનું ન રહીએ એમ જ ઈચ્છે. જીવ દેહથી માંડીને બધા સંયોગો નિત્ય રાખવા ઈચ્છે છે. કોઈ ઈચ્છે છે કે એની લાબડી ફૂટી જાય એમ કોઈ ઈચ્છે છે, ખબર છે કે તો કંઈ કાયમ ન ટકે, તો અમુક ટાઈમ થાય એટલે ફૂટી જાય તાબડી, તો પણ ફૂટે એવી તાબડી લેવી નથી કોઈને, કાયમ ટકે એવી જ લેવી છે. હજી પરમેનન્ટ નીકળી નથી, પણ અભિપ્રાયમાં એ જ છે. કારણ શું, કે જીવ પોતે અનાદિ અનંત અસ્તિત્વ સ્વભાવી છે. માટે પોતાનું અસ્તિત્વ અનાદિ અનંત કાયમી નિત્ય હોવાથી એ સંયોગોને એમાં પણ નિત્યતા જ ચાહે છે. કોઈ જીવ પોતાના સંયોગોની અનિત્યતા નથી ઇચ્છતો, એવી વાત છે. જે જગ્યાએ રહેતો એ જગ્યાએ રહેવાય છે, એને જગ્યાએ છોડવી ન ગમે, એ મકાન છોડવું ન ગમે, એ કુટુંબ છોડવું ન ગમે, શું બધું એને સેટ થઈ જાય છે. વિપરીત છે, વિપરીતતામાં પણ એ સ્વભાવને કેવી રીતે જોવો, અહીંયા એ સવાલ છે. વિપરીતતા ઉપરથી પણ સ્વભાવને કેવી રીતે પકડવો, અને એ વિપરીતતા છે, એ સ્વભાવ એવો છે, માટે એ વિપરીતતામાં પણ એમ જ ઈચ્છે છે એમ કહેવું છે. જેમ કે થાય છે દુઃખી સંસારમાં, પણ ઈચ્છે છે સુખ. દુઃખી થવાનો પ્રયત્ન કરે છે, જે પ્રયત્ન કરે છે તે દુઃખી થવાનો કરે, પણ શેને માટે, સુખ માટે. કેમ કે એનો સ્વભાવ સુખ છે માટે. એમ અનિત્યતામાં પણ એ નિત્યતા ઈચ્છે છે, કેમ કે એનો સ્વભાવ નિત્ય છે. અલ્પજ્ઞતામાં પણ એ સર્વજ્ઞતા ઈચ્છે છે, કેમ કે એનો સ્વભાવ સર્વજ્ઞ છે. એવી રીતે ઉર્ધતા એનો સ્વભાવ છે એમ બનાસે દાજી. મુખ્ય પર રહેવું, અગ્ર રહેવું, આગળ રહેવું, એ જ એનો સ્વભાવ છે. એટલે કે જે પહેલાં જાણે છે પછી બધું જણાય છે, જાણનાર પહેલો છે, કેમ કે એનો સ્વભાવ જ પહેલો રહેવાનો છે. વિપર્યાસ ક્યાં કર્યો જીવે? કે જ્ઞેયને જાણીને જ્ઞેયને મુખ્ય કર્યું, ઉર્ધતા એને આપી દીધી. આ વિપરીતતા કરે, જ્ઞેયમાં ઉર્ધતા કરે એટલે કે જ્ઞેયમાં મુખ્યતા કરે, અને જ્ઞેયની મુખ્યતામાં પોતે દુઃખી થયો, એમાં રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થયો, પાયામાં ભૂલા કરે છે. ઉર્ધતા પોતાની છે, પોતાની ઉર્ધતાને ચૂકો છે. જ્ઞાનને મુખ્ય રાખવું જોઈએ, એના બદલે જ્ઞેયને મુખ્ય કરીને આ ગડબડ કરી, વિપરીત થઈ. હા, એમ જ થાય છે, એને કારણે જ થાય છે. ઉદયને મહત્વ આપવાનું કારણે જ કારણે થાય છે. પોતાના જ્ઞાનને ચૂકો, જાણ્યો તો શેમાં એ ઉદય? જે ઉદયને મહત્વ આપ્યું એ ઉદય શેમાં જણાયો? જ્ઞાનમાં. તો જ્ઞાનને ગૌણ કરી નાખ્યો. જેને જે ઉર્ધ સ્વભાવી છે અને જેને ઉર્ધ રાખવું એ સ્વાભાવિક છે, એ સ્વભાવ વિરુદ્ધ ગયો. જ્ઞેયને અગ્ર કર્યું, જ્ઞેયને મુખ્ય કર્યું, ઉદયને મુખ્ય કર્યો, થઈ ગયો. રાગ દ્વેષ મોહ ને દુઃખ ઉત્પન્ન થવાના થવાના ને થવાના જ. મુખ્ય ગુણ તો જ્ઞાન જ છે. જ્ઞાન વિપર્યાસ કરે તો શ્રદ્ધા વિપરીત થાય, આચરણ વિપરીત થાય, પુરુષાર્થ વિપરીત થાય, બધું વિપરીત ચાલે. એમણે શું કર્યું છે? જ્ઞાનની વાત છેલ્લે લીધી છે, રમતા રમતા ઉરતા પછી જ્ઞાયકતા લીધી છે. જ્ઞાયકતા સુખમાં જગત ઉલ્લંઘી જાય છે. પ્રગટ જ્ઞાન પરમ નિધાન પ્રગટ મુખ આગળ. પોતાનું ગુણનું નિધાન, સ્વભાવનું નિધાન તો પ્રગટ છે, પણ જીવ એને ગૌણ કરી નાખે છે. જગત આખું એને ગૌણ કરી નાખે છે. જગત ઉલ્લંઘી જાય જીનેશ્વર, જ્યોતિ વિના જુઓ જગદીશજી, અંધો અંધ પડાય જીનેશ્વર. આંધળાને વાય આંધળો, આંધળાને વાય આંધળો, ઉપદેશક પણ આંધળો અને અનુસરનારો પણ આંધળો. શું કરે છે કે છે કે બીજા પદાર્થના અંગીકારમાં તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, થોડા પણ અલ્પ જ્ઞાનમાં પણ જે પ્રથમ હોય, તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે, તેને ગૌણ કરીને મુખ્ય રહેનારો એવો પદાર્થ તે જીવ છે, તેને ગૌણ કરીને એટલે તેના વિના કાંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય જ નથી. જ્ઞાનને એકોર મૂકીને જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય જ નથી. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું બધું કાંઈ જાણી શકાય એવો પ્રગટ ઉર્ધતા ધર્મ તે જેને વિશે છે, તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. મુખ્યતા ઉપર બહુ સારી વાત કરે છે, કેમ કે પરિણમનનો દોર કેવી રીતે દોરાય, કે તમે મુખ્યતા કોને આપો છો એના ઉપર છે. ન્યાય અન્યાય પણ એના ઉપર જ થાય છે, તમે મુખ્યતા કોને આપો. ભૂલ ભૂલામણી પણ એના ઉપર જ છે. જેમ કે એક પ્રસંગ બીનો હોય, એમાં જેને મુખ્યતા આપવી જોઈએ એને મુખ્યતા ન અપાય ને બીજાને મુખ્યતા અપાય તો શું થાય? પ્રસંગ બગડી જાય છે, પ્રસંગ બગડી જાય છે. જેમ કે કોઈ એક પ્રસંગ એવો હોય કે જેની અંદર આત્માની અથવા તો આત્માના સાધકો એવા દેવગુરુ શાસ્ત્ર નાની પુરુષની મુખ્યતા કરવી જોઈએ, એના બદલે કોઈ અમુક ગ્રુપ પૈસાવાળા માણસો આવ્યા હોય, લૌકિક ને મોટા માણસો જે કહેવાય એવા આવ્યા હોય, પદવીધારી કોઈ આવ્યા હોય, કોઈ પ્રધાન આવ્યા હોય, કોઈ પૈસાવાળા, પછી એના ગુણગાન થવા માંડે તો મુખ્યતા ફરી ગઈ ને. तो समझदार तो समझी जाएंगे आप आ प्रसंग नकम हो गया तो यानी मुख्यता करवी थी एने करी नहीं बीजा ने करी बैठा है અને અહીંયા તો પરમાર્થમાં તો શું છે કે તારા આત્માને જ મુખ્ય કરવો જોઈએ, કેમ કે એ મુખ્ય છે, એના વિના ત્યાં એની મુખ્યતા વિના તું કોને જાણી શકે છો, કોનો ગ્રહણ ત્યાગ કરી શકે છો? જેની તું મુખ્યતા આપે છે એ તો ગ્રહણ ત્યાગ કરવાની બાબતમાં આપે છે ને, હે ઉપાદેય, તો એ તો જ્ઞાન વગર તો કંઈ જણાતું નથી, જ્ઞાનની મુખ્યતા તું ચૂકી જાય છે. એટલે મૂળમાંથી વિપર્યાસ અહીંયા શરૂ થયો. મૂળમાં પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માને મુખ્ય કરવો જોઈએ, એના બદલે એને જ ગૌણ કરી નાખે અને બાકી બીજું મુખ્ય કરે, એટલે ત્યાંથી વિપર્યાસ શરૂ થઈ ગયો, વિપરીતતા શરૂ થઈ. પછી એ વિપરીતતાની પરંપરા ચાલે છે, એ વિપરીતતા વિકાસ પામે છે, વૃદ્ધિગત થાય છે અને જીવને ઘણું દુઃખ એનાથી ઉત્પન્ન થાય છે. આપણે હમણાં પરિણામોની ચર્ચા ચાલી એમાં સ્પષ્ટ વાત, તમે મુખ્ય કોને કર્યું? આ કે મેં શરીરની સાતા અસાતા મુખ્ય થઈ ગઈ, તો આ કે મારે પેલા પૈસાની બાબતમાં મુખ્યતા થઈ ગઈ, કે શું થયું કે જ્ઞેયને મુખ્ય કર્યું, ઉદયને મુખ્ય કર્યો, પોતાના જ્ઞાન સ્વરૂપે આત્માને મુખ્ય કરવાને બદલે ઉદયને મુખ્ય કરી નાખ્યું, બસ ઉલટું ચાલ્યું, બધું ઉલટું ચાલવાનું પછી. એટલે અભિપ્રાયની માં અભિપ્રાયમાં પોતાની મુખ્યતા વસી જવી જોઈએ અને બાકી બધું ગૌણ થવું જોઈએ. એક સ્વરૂપને મુખ્ય કરો અને બધું ગૌણ કરો તો પરિણમન સમ્યક છે, અને પોતાને ગૌણ કરીને બીજું મુખ્ય કરો તો પરિણમન અસમ્યક છે, વિપરીત છે. અસમ્યક કયો કે વિપરીત, ટૂંકામાં તો વાત પતી જાય છે. મુખ્ય ગૌણની તો આખા પરિણમનનો આધાર જ મુખ્ય ગૌણ ઉપર છે. તમે કોને મુખ્ય કરો છો જોઈ લો, ક્યાં તમે કોને મુખ્યતા આપી, નાની વાતને મુખ્ય કરો અને મોટી વાતને ગૌણ કરો તો વિપરીતતા થાય છે કે નથી થતી, કે થાય છે, બસ એ જ વાત છે. હા, નાના નાની ચિંતાને મુખ્ય કરી છે, જન્મ મરણની મોટો પ્રોબ્લેમ છે અને ગૌણ કરી ગયો છે, વિપરીતતા થઈ કે ન થઈ, કેમ કે મૂળમાંથી જ વિપરીત ચાલ્યો છે, જ્ઞાનને મુખ્ય કરવાને બદલે જ્ઞેયને મુખ્ય કર્યું છે, એટલે ચિંતા કરવાનો નાની વાત નહીં. વિવેક તો એ છે, મુખ્યને મુખ્ય કરવું, મુખ્યને ગૌણ ન કરવું, અને મુખ્ય તે નિશ્ચય છે. ગુરુદેવ તો આ એ રીતે કહેતા, નિશ્ચય તે મુખ્ય છે એમ નહીં, મુખ્ય તે નિશ્ચય છે એમ કહેતા. સિદ્ધાંતિક વાતો તત્વની વાતો છે, જરા ઊંડી સુધી રાખી કાલથી આગળનો સ્વાધ્યાય લઈશ.